सुपाठिका मुनिवरा रत्नत्रया राधिका पञ्चैते परमेश्चिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो एनो प्रश्न 90 पुस्तक में पानू 54 छे अने कॉम्प्यूटर में गो टू पेज नंबर 315। मूल प्रश्न 90 जे छे एना 5 भाग आपणे कर्या छे। तो मूल प्रश्न शुं हतो कि अध्यात्म शास्त्र में निश्चय नयनी अपेक्षाए व्यवहार नयने अभूतार्थ अने असत्यार्थ कयो छे एनो अर्थ शुं। એને અધ્યાત્મશાસ્ત્રમાં વ્યવહારને અભૂતાર્થ ને અસત્યાર્થ કહ્યો છે તેનો અર્થ શું સમજવો, એ પ્રશ્ન મૂળ હતો અને એના ઉત્તર રૂપે એના જવાબ રૂપે આપણે 5 ભાગ કર્યા છે અને હવે 6 ભાગ આપણે કરીએ છીએ। તો પુસ્તકમાં પાનું 54 છે અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 315 છઠ્ઠો ભાગ જવાબનો 6 ભાગ અહીંયા કહે છે કે જ્યાં સુધી નિશ્ચય નહીંથી પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહાર માર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે। જ્યાં સુધી એ નિશ્ચય નહીંથી વસ્તુનું સ્વરૂપ જાણતો નથી, નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ કેવું છે, નિશ્ચય નહીંથી જીવનું સ્વરૂપ કેવું છે, નિશ્ચય નહીંથી આ પુદ્ગળ બધા છે એનું સ્વરૂપ કેવું છે, એ જ્યાં સુધી એ જાણતો નથી ત્યાં સુધી એ વ્યવહાર નહીંથી એનો નિર્ણય કરશે। વ્યવહાર માર્ગે એ વસ્તુ જે છે એને એ જાણશે, વ્યવહારથી જે દેખાય છે એને જ એ સાચું માનશે। માટે નીચલી દશામાં વ્યવહાર નૈવ પોતાને પણ કાર્યકારી છે, પરંતુ વ્યવહારને ઉપચાર માત્ર માની જો તે દ્વારા વસ્તુનો બરોબર નિર્ણય કરે તો કાર્યકારી થાય, પણ જો નિશ્ચય નયની માફક વ્યવહારને પણ સત્યભૂત માની વસ્તુ આમ જ છે એવું શ્રદ્ધાન કરે તો તે ઉલટો અકાર્યકારી થઈ જાય છે। એ વ્યવહાર નહીંથી વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું જ્યાં સુધી એને નિશ્ચય નહીંથી નથી સમજાયું ત્યાં સુધી એને એવું એ સમજે છે, પણ સાથે એને એ વાત સમજવી જોઈશે કે આ જે સ્વરૂપ હું સમજ્યો છું એ વ્યવહાર અપેક્ષાએ છે અને નિશ્ચયથી એ જુદું સ્વરૂપ છે, અને જ્યાં સુધી એ નિશ્ચય નહીંથી સ્વરૂપ જેવું છે એવું જો એ નથી સમજતો તો પછી એને એ વ્યવહાર નય જે છે એ કાર્યકારી થતો નથી। કેમ કે એ વ્યવહાર નયથી જે જાણેલું સ્વરૂપ છે એ પરમ સત્ય નથી, એ પરમ સત્ય નથી, અને એને જો એ એમ જ માનશે, સત્ય માનશે, એ વસ્તુનું સ્વરૂપ બરાબર છે, એ પરમ સત્ય છે એમ જ જો માનશે તો પછી એ નિશ્ચય નય દ્વારા એ વસ્તુનું કેવું સ્વરૂપ છે એ ક્યારેય જાણી શકશે નહીં અને એ ધર્મમાં પ્રવેશી શકશે નહીં। એટલે વ્યવહાર નય છે એ નિશ્ચય નય છે એની સાથે જેટલો જે રીતે છે એટલો તો એ કાર્યકારી થાય છે, નિશ્ચય નયથી વસ્તુનું સ્વરૂપ આમ છે અને વ્યવહારથી આમ છે એમ બંને સાથે જ્યારે એ જાણે તો એ બરાબર છે, કેમ કે એ જાણેલો જે છે એ વ્યવહાર નય એ બરાબર છે, પણ એ માત્ર વ્યવહારથી જ જો વસ્તુના સ્વરૂપને જાણે અને નિશ્ચયની અપેક્ષા જ ન લે તો એ સર્વથા વ્યવહાર નહીં જ સાચો માનશે બીજી કોઈ અપેક્ષા એને દેખાશે જ નહીં. એક જ અપેક્ષા એ જે દેખાય છે એ વસ્તુને સાચી માનશે તો પછી એને વસ્તુનું સાચું સ્વરૂપ દેખાશે નહીં, સાચા સ્વરૂપનું ભાન થશે નહીં. એટલે વ્યવહારને ઉપચાર માત્ર માની અને એ નિર્ણય કરે કે આ ઉપચાર છે તો બરાબર છે, એની સાથે નિશ્ચયથી જે છે તે સત્ય છે એમ બંને રીતે સાથે માનવાનું થશે તો બરાબર છે. જેમ છે તેમ સમજે, નિશ્ચયને સત્ય માને અને વ્યવહાર છે એને ઉપચાર માને તો બરાબર છે. પણ માત્ર એકલો વ્યવહારને જ જાણશે તો પછી એ વ્યવહારને જ નિશ્ચય બનાવી દેશે અને પછી એને વસ્તુના સાચા સ્વરૂપનો નિર્ણય નહીં થાય. એટલે કે આત્માનું સાચું જેવું સ્વરૂપ છે એવું એને જણાશે નહીં અને એવું લાગશે તો પછી એ ધર્મમાં પ્રવેશી શકશે નહીં. જેમ કે આપણે વ્યવહારથી એમ કહીએ કે છ કાયના જીવ. હવે છ કાયના જીવ એટલે કાયા દ્વારા આપણે જીવોને ઓળખીએ છીએ, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બરાબર. પણ એ કંઈ ખરેખર જીવને અને એ ઇન્દ્રિયોને શું સંબંધ છે? જીવ જુદો છે અને ઇન્દ્રિયો છે એ પણ જુદી છે. ઇન્દ્રિયો છે એ તો શરીરને ઇન્દ્રિયો છે અને શરીર તો પૂદગળ છે. એ પૂદગળ દ્રવ્ય અને જીવ દ્રવ્ય બંને જુદા છે. પણ વ્યવહારથી આપણે એમ જ જાણીએ છીએ કે છ કાયના જીવ, એક ઇન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ, ત્રણ ઇન્દ્રિય જીવ, ચાર ઇન્દ્રિય કે પંચેન્દ્રિય, સંઘની, અસંઘની, એમ જ જાણીએ છીએ. પણ જીવ કંઈ એક ઇન્દ્રિય નથી કે બે ઇન્દ્રિય પણ નથી. એ બધી અવસ્થા છે એ તો કોની છે? શરીરની છે. અને બીજું કે એ જીવની એવી પર્યાય છે, એક ઇન્દ્રિયપણાની જીવની પર્યાય છે તો એને રૂપ એને શરીર એક ઇન્દ્રિયનું મળ્યું છે. પંચેન્દ્રિયપણાની જીવની એવી પર્યાય છે તો એને શરીર એ પ્રમાણે મળ્યું છે. પણ એ પર્યાય છે તે પણ કોની છે? એ પર્યાય જે છે એ પણ ખરેખર જોવા જઈએ તો જીવની છે એમ કહીએ છીએ ત્યારે પણ એ પણ શું છે? તો કે એ વિભાવ ભાવ છે, એનું અશુદ્ધ પરિણમન છે, એ મલિનતા છે, એ કર્મને લઈને થતી, ભાવ કર્મને લીધે થઈને થયેલી અને એને અનુરૂપ થયેલા દ્રવ્ય કર્મને લઈને થયેલી એ મલિનતા છે. એ આત્માની તો છે નહીં, આત્માના અંદરમાં તો એ વસ્તુ પડી નથી. આત્મામાં કોઈ એવો ગુણ તો છે નહીં કે એને લીધે થઈ અને એને એ પર્યાય થાય. ચાર ઇન્દ્રિયની પર્યાય ને પાંચ ઇન્દ્રિયની પર્યાય ને એવી બધી કઈ પર્યાયો કઈ આત્મામાં પડી નથી. પણ એના વિભાવ ભાવે પરિણમવાને કારણે એ જીવ પોતે પોતાની એવી હીણી દશા, હલકી દશા કરે છે અને એને અનુરૂપ એને એવા પૂદગળો એને સંયોગમાં મળે છે કે જેમાં એ શરીર એક ઇન્દ્રિય વાળું, બે ઇન્દ્રિય વાળું કે ચાર કે પાંચ ઇન્દ્રિય વાળું હોય છે. એટલે જો વ્યવહાર નહીંથી જે કહેવામાં આવ્યું એ શરીર જે છે એને એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય પ્રમાણે જીવને જો માની લેવામાં આવે તો પછી શું થાય? તો કે કોઈ જીવ તમને એ સિદ્ધ સમાન દેખાશે જ નહીં. નિશ્ચય નહીંથી જીવ એક ઇન્દ્રિયમાં હોય, બે ઇન્દ્રિયમાં, ચાર ઇન્દ્રિયમાં કે પાંચ ઇન્દ્રિયમાં હોય, પણ એ નિશ્ચય નહીંથી જીવ કેવો છે? તો કે સિદ્ધ સમાન છે, એનું સ્વરૂપ તો શુદ્ધ છે અને એવું શુદ્ધ સ્વરૂપ ત્રણેય કાળ રહેવા વાળું છે. એની કોઈ આદિ નથી, એ અનાદિથી એમ જ શુદ્ધ નિર્મળ સ્વરૂપ જ છે. એવું જ સ્વરૂપ વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ એવું જ સ્વરૂપ રહેશે. એટલે એ તો આત્માના સ્વરૂપની નિશ્ચય નહીંથી વાત કરવામાં આવી. પણ જો વ્યવહારથી આપણે જે લઈને બેઠા છીએ કે એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય એ પ્રમાણે લઈએ ને એ જ જીવ, એને જ જીવ જો માનીએ તો પછી આ શુદ્ધ નિશ્ચય સ્વરૂપ તરફ દ્રષ્ટિ થશે જ નહીં. અને શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું શુદ્ધ સ્વરૂપ છે એ જાણ્યા વિના એની અંદર સ્થિરતાનો પુરુષાર્થ ક્યાંથી થશે? એવા શુદ્ધ નિશ્ચય નહીંથી સ્વરૂપને આપણે જાણીએ તો એવા શુદ્ધ સ્વરૂપનો વિશ્વાસ આવે, એવા શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા થાય અને એવા સ્વરૂપનો અનુભવ થાય અને પછી આગળ વધતા વધતા એ અનુભવને આપણે કાયમ કરી લઈએ, હંમેશને માટે એવા અનુભવમાં રહી જઈએ. સિદ્ધ નિશ્ચય નહીંથી જે સ્વરૂપ છે એ સ્વરૂપ કેવું છે? તો આનંદ સ્વરૂપ છે. એ તો આનંદ સ્વરૂપ છે, દર્શન અને જ્ઞાનની ચેતના છે અને અનંત ગુણ છે અને એ તો સુખ શાંતિ આનંદનું એવું સ્વરૂપ છે. તો એવા સ્વરૂપનો નિર્ણય ક્યારે થાય? તો કે એને નિશ્ચય નહીંથી જાણવામાં આવે તો. પણ જો માત્ર આ વ્યવહારથી આપણે જે જાણીએ છીએ, ધર્મની અંદર આપણને બધાને જે પાઠશાળામાં શીખવાડવામાં આવે કે જીવ, તો જીવ કેટલા કયા પ્રકારના, તો કે એક ઇન્દ્રિય નિગોદના જીવને, એક ઇન્દ્રિય જીવને, એ પ્રમાણે જે ભણીએ છીએ અને એને જો જીવ કહીએ તો પછી આવું આત્માનું સ્વરૂપ તો જણાશે જ નહીં. એટલે વાત કરવી એ છે કે વ્યવહારથી એ કહ્યું છે એ બરાબર છે, પણ ક્યારે કે સાથે તમે નિશ્ચયથી જેવું સ્વરૂપ છે એને જાણો તો. અને જો નિશ્ચયથી એવું સ્વરૂપ નહીં જાણો અને માત્ર વ્યવહારની વાતને જ લઈને બેસી જશો અને એને જ જો તમે સત્ય માનશો, છ કાયના જીવની રક્ષા, છ કાયના જીવની રક્ષા કરવી એમ લઈને બેસી જશો, તો તમને આ છ કાય પ્રમાણે દેખાય એ જીવ, એમ જ તમે જીવને જોશો. તમને ક્યારેય એ જીવની અંદર એ ભગવાન આત્મા છે એવું દેખાશે નહીં. અને એ છ કાયના જીવને તમે તમારાથી જુદા જાણશો, એટલે જાણે કે તમે તો એ છ કાયમાં આવતા જ નથી એ રીતે તમે લેશો. અને છ કાયના જીવની રક્ષામાં પ્રભુ તું પણ એમાં આવી જાય છે, તું પણ છ કાયના જીવમાં તું પણ આવી જાય છે. અને છ કાયના જીવની રક્ષા કે છ કાયના જીવોને અભયદાન કે છ કાયના જીવોની હિંસા ન કરવી કે છ કાયના જીવોને દુઃખ ન પહોંચાડવું કે છ કાયના જીવોની ઉપર દયા કરવી, એમાં તારી ઉપર પણ એ બધું જ આવી જાય છે કે તારા સ્વરૂપની હિંસા ન થાય. તારા સ્વરૂપ એટલે કે શુદ્ધ નિર્મળ સ્વરૂપ, તારા શુદ્ધ ભાવો છે એની હિંસા ન થાય, એને નુકસાન ન પહોંચે, એ તારી દયા છે. એવી દયા તારે કરવાની જરૂર છે. તારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની એટલે કે શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, વિભાવ રહિત સ્વભાવ રૂપે પરિણમન છે, તો એવા સ્વભાવ ભાવનું મરણ ન થાય, એવા સ્વભાવ ભાવની હિંસા ન થાય, એવી રીતે તારે પરિણમન કરવાનું છે, તો ખરેખર સાચા અર્થમાં છ કાયના જીવની રક્ષા થઈ જશે, છ કાયના જીવો ને અભયદાન થશે, છ કાયના જીવોની દયા પડાશે. તો ક્યારે બધું સમજાયું? તો કે નિશ્ચયથી આત્માનું સ્વરૂપ કેવું છે એ જાણ્યું તો સમજાયું. માત્ર વ્યવહાર નહીંથી લઈને બેઠા હોત તો શું થાત? તો એમ જ માનતા હોત કે આ બધા જીવો, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય, એ બધા જે જીવો છે એ ન મરે, એનું ધ્યાન રાખવું, એને દુઃખ ન થાય, એથી વધારે આગળ વાત ચાલે જ નહીં. એ પોતે કોણ છે અને પોતાનું સ્વરૂપ કેવું છે અને એની પણ હિંસા ન થવી જોઈએ, એ મોટામાં મોટી વાત છે, એ તો રહી જાત બહાર. એટલે સમજવાની વસ્તુ એ છે કે નિશ્ચય નહીંથી વસ્તુનું સ્વરૂપ છે એ કેવું છે એ જાણ્યા વગર માત્ર વ્યવહાર નહીંથી નિર્ણય કરવામાં આવે તો એ નિર્ણય જે છે તે કોઈ રીતે કાર્યકારી થશે નહીં, એ શુભ બંધનું કારણ થાય, એથી વિશેષ કંઈ થાય નહીં. આપણે ગઈકાલે અષ્ટપાવળની ગાથામાં પણ આ વાત આપણે લીધી છે કે છ કાયના જીવોની રક્ષા, એ વિશે આપણે ઘણી ચર્ચા કરી છે. છ કાયના જીવમાં તું આવી ગયો અને તારા સ્વરૂપની દયા તું પાળીશ, એટલે બાકી બીજા છ કાયના જીવોની દયા એમાં પડાઈ જશે, કેમકે તું તારા સ્વરૂપનો ઘાત થતો અટકાવ. તારું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ તું પ્રગટ થવા દે. એ શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, જ્ઞાન આનંદનું સ્વરૂપ છે, સુખ શાંતિનું સ્વરૂપ છે, એવા સ્વભાવ ભાવે આત્માનું જે પરિણમન થાય છે એવું પરિણમન તું થવા દે, એટલે એ જ તારી દયા છે. તો એવું પરિણમન થવા દે એમ કહીએ તો શું થાય? તો કે પોતે પોતાના સ્વરૂપ સિવાય બહાર ન જાય તો એવું સ્વરૂપ સહજ રીતે પ્રગટ થાય અને એવા ભાવે એને પરિણમન થયા કરે. અને આવું કરે એટલે પછી બહારમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ જીવની ને હણવાની, હિંસા કરવાની વાત જ નથી, એવો વિકલ્પ પણ નહીં આવે, કેમકે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે. એટલે અન્યની હિંસાનો વિકલ્પ પણ નહીં આવે. હિંસા કરવાની તો વાત એક બાજુ રહી, પણ એનો વિકલ્પ પણ નથી, કેમકે વિકલ્પ રહિત દશામાં એ પોતે પરિણમન કરે છે, વિકલ્પ સહિત દશામાં નથી પરિણમન કરતો. પોતે શુદ્ધ ભાવે, સ્વભાવ ભાવે પરિણમન કરે છે ત્યારે એ વિકલ્પ રહિત દશામાં, વિકલ્પ વિનાની દશામાં એ પોતે પરિણમન કરે છે. અને એ છ કાયના જીવોની અહિંસા છે એટલે એમાં પોતાની પણ અહિંસા આવી જાય છે. કૃપાળુ દેવે પણ એ વાત કરી છે કે ક્ષણ ક્ષણ ભાવ મરણ તું કેમ રાચી રહ્યો છે? ક્ષણ ક્ષણે તું તારા ભાવ, તારો સ્વભાવ છે એવા ભાવની હિંસા થાય છે એવું વર્તન કેમ કરી રહ્યો છે? તારા સ્વભાવ ભાવની હિંસા ન થાય એવી રીતે પરિણમન કરને પ્રભુ. તારો જ્ઞાન આનંદનો સ્વભાવ છે તો એવા ભાવે તું પરિણમન કર ને પ્રભુ. એ જ છ કાયના જીવની રક્ષા છે, એ જ છ કાયના જીવની અહિંસા છે, એ જ છ કાયના જીવને અભયદાન છે, એને જ છ કાયના જીવોને દયા કહી છે. તો આ વાત અહીંયા લેવામાં આવી છે, મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી લીધી છે. હવે આગળ સાતમું લઈએ કે આ વાતનું સમર્થન કરતા શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહ્યું છે કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય જે છે એ અમૃત ચંદ્રાચાર્ય ભગવાને રચના કરી છે, એ લખ્યું છે. બહુ સુંદર ગ્રંથ છે પ્રભુ, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એ બહુ સુંદર ગ્રંથ છે. અમૃત ચંદ્રાચાર્ય ભગવાનનો ગ્રંથ હોય એટલે પછી કહેવું શું. અમૃત ચંદ્રાચાર્ય ભગવાને સમયસાર, પ્રવચનસાર આ બધા ગ્રંથો ઉપર જે ટીકા લખી છે એ અદભુત ટીકા છે. વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં સમયસાર જેવો કોઈ ગ્રંથ નથી, અને સમયસાર ઉપર જે અમૃત ચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે એના જેવી કોઈ ઉત્કૃષ્ટ ટીકા નથી. તો એ આત્મખ્યાતિ એના જેવી કોઈ ટીકા નથી, એવા એ અમૃત ચંદ્રાચાર્ય ભગવાનનું આ શાસ્ત્ર છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નો સ્વાધ્યાય કરવાની મારી ખૂબ ઈચ્છા છે. પહેલા મેં બે વખત તેનો સ્વાધ્યાય કર્યો છે, ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા છે, પણ ફરી ફરીને મને એમ થાય છે કે બધાની સાથે બેસીને જો એનો સ્વાધ્યાય થશે તો બહુ ઉપયોગી થશે, ઘણી સ્પષ્ટતાઓ થશે. આજે અહીંયા પ્રશ્નોત્તરમાળામાં આ ગાથા આવી છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની, એટલે ખૂબ આનંદ થયો છે કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની ગાથા આવી. આપણે એ લઈએ, એનો અહીંયા થોડોક અર્થ કર્યો છે અને એને આપણે થોડું સમજીએ. અહીંયા કહે છે કે અબુદ્ધસ્ય બોધનાર્થમ મુનીશ્વરા દેશયંત્યત ભૂતાર્થમ વ્યવહારમેવ કેવલ મવૈતિ યસ્તસ્ય દેશના નાસ્તિ. એનો અર્થ અહીં આપ્યો છે કે અજ્ઞાનીને સમજાવવા મુનીશ્વરો અભૂતાર્થનો વ્યવહારનો ઉપદેશ આપે છે. અજ્ઞાની જીવ છે, સમજતો નથી, સમજ્યો નથી, જ્ઞાન નથી, એને સમજાવવું છે તો સમજાવવા માટે એને જે ઉપદેશ આપવામાં આવે છે એ વ્યવહાર દ્વારા ઉપદેશ આપવામાં આવે છે. વ્યવહાર દ્વારા ઉપદેશ આપવામાં આવે છે. પણ અહીંયા આગળ કહે છે કે પરંતુ જે કેવળ વ્યવહારને જ સાધ્ય જાણે છે તે મિથ્યા દ્રષ્ટિઓ માટે મુનીશ્વરોની દેશના હોતી નથી. એટલે કે વ્યવહાર દ્વારા વ્યવહાર નયનો ઉપદેશ આપવામાં આવે. એક તો વ્યવહાર દ્વારા આપવું એટલે ભેદ કરીને જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ વાતને વ્યવહાર નય કહેવામાં આવે, અને વ્યવહારનો ઉપદેશ આપવામાં આવે છે ત્યારે શું છે તો કે એ જીવને નિશ્ચય નયનું ભાન છે એવા જીવને વ્યવહારની વાત કહેવામાં આવે છે. નિશ્ચય નયથી આત્માનું સ્વરૂપ વર્ણવવામાં આવે છે અને એવું જેને ભાન છે એને મુનિ જણાવે છે કે ભાઈ તારી સ્થિતિ વર્તમાનમાં આ પ્રકારે છે, વર્તમાનમાં તારી મનુષ્યની પર્યાય છે અને હજી તને કર્મનો ઉદય વર્તે છે એટલે તારે કર્મની ઘણી નિર્જરા કરવાની છે. આ વ્યવહારનો ઉપદેશ જે કહેવામાં આવ્યો અને એમ કરી અને એમ આગળ કહેવામાં આવે કે તું ચારિત્રનો પુરુષાર્થ ઉપાડ, તું મુનિ દીક્ષા ગ્રહણ કરી અને ચારિત્રનો પુરુષાર્થ ઉપાડ, આમ કહેવામાં આવ્યું તો એ વ્યવહારનો ઉપદેશ આપ્યો. તું વ્રત તપને ધારણ કર એમ કહેવામાં આવ્યું તે વ્યવહારનો ઉપદેશ આપ્યો. પણ એવો ઉપદેશ કોને માટે છે, એ દેશના કોને માટે છે? એ દેશના મિથ્યા દ્રષ્ટિઓ માટે નથી, એ દેશના તો નિશ્ચય નયનો જેને નિર્ણય થયો છે, નિશ્ચય નયથી આત્માનું અને જગતનું સ્વરૂપ જેવું છે તેવું જેણે જાણ્યું છે એવા નિશ્ચય નયનો આશ્રય કરવાવાળા જીવોને માટે છે. જેને નિશ્ચય નયનું ભાન નથી, જેને આત્માનું કે જગતનું ભાન નથી, એને માત્ર આવો વ્યવહારનો ઉપદેશ આપવામાં આવે તો એને માટે એ જ સાધ્ય બની જાય, એને જ સાધ્ય માને કે આ જ કરવાનું છે. એ શું માને કે વ્રત તપ જ કરવાના છે, દીક્ષા લઈને ચારિત્ર ગ્રહણ કરવાનું છે, બસ એ જ ચારિત્ર છે અને વ્રત તપ કરવા એ જ ધર્મ છે એમ જ એ માની લેશે. એટલે મિથ્યા દ્રષ્ટિઓ માટે એ વ્યવહારનો ઉપદેશ નથી. વ્યવહારનો ઉપદેશ એવાને આપ્યો છે કે જે સમ્યક દ્રષ્ટિ છે અને સમ્યક દ્રષ્ટિને નિશ્ચયથી આત્માનું સ્વરૂપ જણાયું છે, એને એનું ભાન થયું છે અને હવે શુદ્ધિની વૃદ્ધિ કરવી છે. શુદ્ધિની વૃદ્ધિ જેને કરવી છે એને એ વ્યવહારનો ઉપદેશ આપ્યો કે હવે તું આમાં તારો બધો જ સમય વિતાવ, તું હવે જગતના કાર્યો છોડી અને તું પહેલા બાહ્ય ચારિત્ર લઈ લે અને બાહ્ય ચારિત્ર એટલે મુનિ દીક્ષા ગ્રહણ કરી અને પછી નિશ્ચયથી એવા ચારિત્રને પ્રગટ કર, એમ ઉપદેશ આપવામાં આવ્યો હોય. તું વ્રત તપને ગ્રહણ કર. એટલે વ્યવહારનો જે ઉપદેશ આપે છે એ અભૂતાર્થનો ઉપદેશ છે, કેમ કે એ દશા તો કંઈ ટકવાની નથી. જે દશા ટકવાની છે તો નિશ્ચયથી જે સ્વરૂપની દશા છે એ ટકીને રહેવાની છે. જે શાશ્વત દશા થવાની છે તો નિશ્ચયથી જે સ્વરૂપ છે એ દશા શાશ્વત હતી એટલે શાશ્વત રહે છે. વ્યવહારથી જે દશા છે એ મુનિપણું જે બાહ્યમાં જે છે એ ક્યાં ટકીને રહેવાનું છે? એ તો શરીર તો અહીંયા રહી જવાનું છે અને એ ભગવાન આત્મા તો સિદ્ધ થઈને સિદ્ધ શિલા ઉપર બિરાજી જવાનો છે. એટલે એ બધી જે વાત જે છે, વ્યવહારની વાત જે છે, એનો ઉપદેશ એવા નિશ્ચયવાળાને આપવામાં આવે છે. એ મુનિઓ જે ઉપદેશ આપે છે, દેશના આપે છે, તો એ સમજીને એમ આપે છે. પણ જેને નિશ્ચય નહીં નથી એને એવો માત્ર વ્યવહારનો ઉપદેશ આપવામાં આવતો નથી, કેમ કે એને જ પછી સાધ્ય સમજી લેશે અને એથી આગળ પછી વધતા જ નથી. એટલે અહીંયા એ વાત કરી છે. પરંતુ જે કેવળ વ્યવહારને જ સાધ્ય જાણે છે તે મિથ્યા દ્રષ્ટિઓ માટે મુનીશ્વરોની દેશના હોતી નથી. નિશ્ચયના ભાન વિનાને, ભાન વિનાનાને, નિશ્ચયના, નિશ્ચયનું જેને ભાન નથી, નિશ્ચય નથી કેવું સ્વરૂપ છે એનું જેને ભાન નથી, એવા ભાન વિનાનાને વ્યવહારનો ઉપદેશ કાર્યકારી નથી. કારણ કે અજ્ઞાની વ્યવહારને જ નિશ્ચય માની લે છે. એવો એ અજ્ઞાની વ્યવહારને નિશ્ચય માની લે છે. એવું તો એ અનંતકાળથી કરતો આવ્યો છે. અને એને ચાર ગતિમાં રખડવું થાય છે. વ્યવહારને નિશ્ચય માનીને, શુભ છે એને ધર્મ માનીને, એને પરિણમન કરવાનું કેટલાય વખતથી કર્યું છે. કેટલા એટલે કેટલા અનંતકાળમાં એ જ કર્યું છે. ઘણી વાર એને મુનિ દીક્ષા લીધી છે, ઘણી વાર એને શ્રામણે લીધું છે, ઘણી વાર એ સમોસરણમાં પણ ગયો છે, પણ એ શુભને ધર્મ માની અને શુભ ભાવમાં રોકાઈ ગયો છે. શુભને છોડી અને શુદ્ધમાં ગયો જ નથી, અને શુદ્ધમાં નથી ગયો એટલે તો એ રખડે છે. એટલે શુભમાં અને શુભમાં તો એ શું કરે છે? તો કે પુણ્ય બંધ કરે છે અને ફરી પાછો એ દેવમાં કે મનુષ્યમાં અને મન એમાંથી ફરી પાછો તિર્યંચમાં અને એમાંથી ફરી પાછો એકેન્દ્રિયમાં અને ફરી પાછો એ પાછો પચેન્દ્રિયને એમ ફર્યા કરે છે. એ ચાર ગતિમાં એ ફર્યા કરે છે. એટલે નિશ્ચય નય વિનાના જે છે, નિશ્ચય નયનું જેને ભાન નથી એને વ્યવહાર નયનો ઉપદેશ કાર્યકારી થતો નથી. એ શુભ ભાવ છે અને એવા શુભ ભાવને લીધે તો એને રખડવાનું થશે. હવે આગળ એક સાતમી ગાથા પણ કહે છે. અહીંયા છઠ્ઠી ગાથા પછી સાતમી ગાથા એમાં કહે છે કે માણવક એવ સિંહો યથા ભવત્યનો અગિત સિંહસ્ય વ્યવહાર એવ હિ તથા નિશ્ચયતા યાત નિશ્ચયનસ્ય. એનો અર્થ કર્યો છે અહીંયા કે જેમ કોઈ સાચા સિંહને સર્વથા ન જાણતો હોય તેને બિલાડું જ સિંહરૂપ છે, તે બિલાડાને જ સિંહ માને છે. જે છઠ્ઠી ગાથામાં વાત કરીને કે જે અજ્ઞાની છે, જેને નિશ્ચયનું ભાન નથી, એવાને વ્યવહારનો ઉપદેશ આપી અને પછી એમ સમજાવવામાં આવે કે આ ધર્મ છે, તો એ કાયમ માટે એને જ ધર્મ લેશે અને એને જ સાધ્ય સમજી બેસશે. એટલે એ વાતને અહીંયા દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવી છે કે જેને સાચો સિંહ જોયો નથી, સાચા સિંહનું ભાન નથી અને એને કહ્યું હોય કે આ બિલાડી દેખાય છે, એવો સિંહ હોય તો એ બિલાડીને જ સિંહ માની રહેશે. બિલાડું ચટાપટાવાળું જે દેખાય છે તે એના જેવું દેખાય છે તો એને સિંહ માની લેશે, કે આ બસ સિંહ આવો જ હોય, એ બિલાડાને સિંહ માની લે છે. તેમ જે નિશ્ચયને ના સ્વરૂપને જાણતો ન હોય અને એને જો વ્યવહારનો ઉપદેશ આપવામાં આવ્યો હોય તો શું થાય કે વ્યવહારને જે નિશ્ચય માની લે, એટલે આ ઉદાહરણ આપ્યું કે સાચી વસ્તુ વિના માત્ર જે દ્રષ્ટાંત દ્વારા કહેવામાં આવેલી વાત હોય તો એ દ્રષ્ટાંતને પરમ સત્ય તરીકે સ્વીકારે એવા જે મૂંડ લોકો છે એના જેવી એની દશા થશે. બિલાડાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું હોય કે ભાઈ આવું બિલાડું છે એ રીતે આ સિંહ હોય છે, તો પછી બિલાડાને સિંહ માને એવા મૂંડ લોકો હોય છે. તો એવા મૂંડ જીવો, એવા અજ્ઞાની જીવો જે પુરુષાર્થ નથી કરતા, એમને જો વ્યવહારનો ઉપદેશ આપવામાં આવ્યો હોય તો પછી એ વ્યવહારનો જ ઉપદેશ એમને માટે એ ધર્મ બની જાય છે, એને જે સાધ્ય માને એને એ ધર્મ છે એમ માને. એટલે નિશ્ચય નહીંથી જે સ્વરૂપ છે, આત્માનું જેવું સ્વરૂપ છે, તીર્થંકર ભગવાનનું નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે, સિદ્ધ ભગવાનનું નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે, કેવળી ભગવાનનું નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે, એ સ્વરૂપ અને આત્માનું જગતના બધા જ જીવોનું જે સ્વરૂપ છે એમાં શું સામ્ય છે, કઈ રીતે છે અને વર્તમાન પર્યાયમાં શું છે, આ બધાનો એ નિર્ણય કરી શકશે નહીં, એ વિચાર કરી શકશે નહીં, અને માત્ર વ્રત તપ, બાહ્ય વ્રત તપમાં જ એ ધર્મ માનીને બેસી રહેશે. એટલે એવા સ્વરૂપનો ખ્યાલ નથી ને એવા સ્વરૂપની પછી પ્રાપ્તિ પણ કરી શકશે નહીં, એને ચાર ગતિમાં રખડવાનું થશે. હવે અહીંયા આઠમું કે વ્યવહારને મ્લેચ્છ ભાષાના સ્થાને છે, તેથી પરમાર્થનો પ્રતિપાદક કહેનાર હોવાથી વ્યવહારને સ્થાપન કરવા યોગ્ય છે. તેમજ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું એ વચનથી તે વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. સમયસાર ગાથા આઠની ટીકામાંથી વાત લેવામાં આવી છે. સમયસાર ગાથા આઠની વાત આવે છે તો એમાં એ વાત છે કે મ્લેચ્છને ઉપદેશ આપવો હોય તો મ્લેચ્છની ભાષામાં જ આપવો પડે. તમારે આદિવાસીને જો સમજાવવું છે, એ ટ્રાઇબના માણસને જો સમજાવવું છે તો એને એની લેંગ્વેજમાં તમારે એને સમજાવવું પડશે, એની લેંગ્વેજમાં એને તમારે સમજાવવું પડે. એટલે મ્લેચ્છને એ મ્લેચ્છ ભાષામાં સમજાવી શકાય, મ્લેચ્છને મ્લેચ્છ ભાષામાં સમજાવી શકાય. એ ઉદાહરણ થયું, ઉદાહરણ છે, એને સર્વથા ના લેવાય. એક વાત સમજવી કે જ્યારે જ્યારે દ્રષ્ટાંત આપવામાં આવે ત્યારે કોઈ એક અપેક્ષા સમજાવવા માટે એ દ્રષ્ટાંત હોય, સર્વથા બધી વસ્તુ એ દ્રષ્ટાંત દ્વારા સમજી શકાય નહીં, કોઈ એક અપેક્ષા સમજાવવી છે એટલા માટે એ દ્રષ્ટાંત હોય. એટલે પછી દ્રષ્ટાંત ઉપર કોઈ વધારે પછી એના ઉપર ચર્ચા ન હોય, એટલે દ્રષ્ટાંત છે એ એક જ અપેક્ષા સમજાવવા માટેનું હોય. તો જો મ્લેચ્છ છે, મ્લેચ્છ એટલે આપણે એમ કહીએ કે ભાઈ આદિવાસી છે એમ લઈએ, અનાર્ય જ લઈએ, અનાર્ય છે એ પણ મ્લેચ્છ કહેવાય. આ બધા જે છે, આ મુસ્લિમ વગેરે આ બધા જે છે એ બધાને પણ આપણે મ્લેચ્છ કહીએ છીએ, કે બધા મ્લેચ્છ છે. તો એવાને જ્યારે સમજાવવું છે તો પછી એને એની ભાષામાં સમજાવી શકાય, એ વાત સમયસારની ગાથામાં આવી છે. એટલે એમ કહીને એમ કહેવા માંગે છે કે અજ્ઞાની જીવને સમજાવવું છે તો એને વ્યવહાર દ્વારા સમજાવી શકાય, વ્યવહાર દ્વારા સમજાવી શકાય. એટલે એ રીતે એ વ્યવહાર ન છે એ સ્થાપન કરવા યોગ્ય છે, એટલે કે એને એ રીતે રાખવા જેવો છે, એ રીતે એને રાખવો જોઈએ. કે કઈ જગ્યાએ, તો કે એને એ સમજાવવા માટે એ ઉપયોગી છે એટલું, વ્યવહારને એ જાણવો છે એ જાણવા માટે એ ઉપયોગી છે એટલું એ અહીંયા સ્થાપનનો અર્થ કર્યો છે. પરંતુ એને આગળ વાત લીધી છે કે બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું, એટલે કે બ્રાહ્મણ જે છે આપણે સામાન્ય રીતે જોઈએ છીએ તો એમાં કે બ્રાહ્મણ જે એટલે એ જ્ઞાન કરનાર હોય એ મોટે ભાગે એ બ્રાહ્મણ હોય છે. આપણે ત્યાં જે ચાર જે ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય અને ક્ષુદ્ર એવા ભાગ જે પાડવામાં આવતા હતા એમાં બ્રાહ્મણ જે છે એનું સ્થાન કેવું, તો કે એ હંમેશા જ્ઞાન કરનાર હોય, સરસ્વતી નો ધારક હોય એને આપણે બ્રાહ્મણ કહીએ છીએ, અને એ શુદ્ધ હોય, એના આચાર વિચાર બધું શુદ્ધ હોય છે, એને આપણે બ્રાહ્મણ કહીએ છીએ. તો કે એવા બ્રાહ્મણે પછી એવા ક્ષુદ્ર થવાની કે એવા અનાર્ય થવાની જરૂર નથી. એ અનાર્યની ભાષામાં સમજાવવા માટે સુધીની વાત બરાબર છે, પણ પછી એને કઈ એ માટે થઈને એને સમજાવવા માટે થઈને એને અનાર્ય થવાની જરૂર નથી. પેલાને ક્ષુદ્રને અનાર્યને જો સમજાવવું છે, નથી સમજતો એવા આદિવાસીને કે જે કાચા માંસ ખાય છે અને એ જે કંઈ હિંસા કરે છે અને તીર કામઠા લઈને ફરે છે, એવા એવા આદિવાસી એ ભીલ એને જો સમજાવવું છે તો એ સમજાવવા માટે એની ભાષામાં એને સમજાવાય છે, એ વાત તો બરાબર છે. પણ એનો અર્થ એવો નથી કે એને બ્રાહ્મણે પણ એ પ્રમાણે તીર કામઠા લઈને એની સોસાયટીમાં જઈને એ પ્રમાણે થઈ જવું, એમ નથી કહ્યું. એટલે અહીંયા એમ કહ્યું કે બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું, એ દ્વારા એમ કહેવું છે કે વ્યવહાર નહીં દ્વારા ધર્મને સમજાવવામાં આવે એ બરાબર છે, પણ વ્યવહાર નહીં ને અંગીકાર ના કરવો. અંગીકાર તો નિશ્ચય નહીં ને જ કરવો, અનુસરવા યોગ્ય વ્યવહાર નહીં નું સ્વરૂપ જે દેખાડવામાં આવ્યું છે એ નથી, પણ અનુસરવા યોગ્ય તો નિશ્ચય નહીં થી જે દેખાડવામાં આવ્યું છે એ સ્વરૂપ જ અનુસરવા યોગ્ય છે. એટલે નિશ્ચય નહીં ને અનુસરવું, વ્યવહાર નહીં છે તે જાણવા માટે બરાબર છે, પણ વ્યવહાર નહીં અનુસરવા યોગ્ય નથી. બારમી ગાથા સમયસારની છે એમાં પણ એ વાત કરી છે કે વ્યવહારને સમયે સમયે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. સમયે સમયે જાણેલો, જે સમયે જે સ્થિતિ છે એટલે પર્યાય જેવી છે એવી પર્યાય એને જાણી છે તો બરાબર છે. વ્યવહારથી પોતાનું સ્વરૂપ કેવું છે તો કે પર્યાયમાં એની મનુષ્યની અવસ્થા છે, એ સ્ત્રી છે અથવા એ પુરુષ છે, એટલું જાણેલું બરાબર છે. પણ આદરવાની અપેક્ષા એ શું છે તો કે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી ને મનુષ્ય પણ નથી ને ભગવાન આત્મા છે. જે નિશ્ચય નહીંથી છે એ જ સ્વીકારી અને એનો જ પુરુષાર્થ હોય. એમ પુરુષાર્થ ન હોય કે હું સ્ત્રી તરીકે પુરુષાર્થ કરું, એમ પુરુષાર્થ હોય હું મનુષ્ય છું ને હું મનુષ્ય સ્ત્રી છું એમ પુરુષાર્થ હોય, કે હું ભગવાન આત્મા છું એમ પુરુષાર્થ હોય. પુરુષાર્થ કરવા બેઠો છે ત્યારે દ્રષ્ટિનો વિષય શું હોય, કે હું એક સ્ત્રી છું મનુષ્ય છું એવો પુરુષાર્થ હોય, કે હું ભગવાન આત્મા છું સિદ્ધ સમાન છું એવો પુરુષાર્થ હોય. એટલે નિશ્ચય નહીંથી જે સ્વરૂપ છે એ આશ્રય કરવા યોગ્ય છે અને એનો પુરુષાર્થ કરવામાં આવે છે. પણ એને જાણવું તો જોઈશે, એ જાણશે તો એને ખ્યાલ આવશે કે એ કેટલો પુરુષાર્થ એને કરવાની જરૂર છે, એને કેટલો પુરુષાર્થ કરવો પડશે એનો ખ્યાલ આવવા માટે થઈ. અને એને જાણવું જોઈશે કે એ અત્યારે વર્તમાનમાં મનુષ્ય છે અને સ્ત્રી છે, એટલે એને ખ્યાલ આવે છે કે હું કેટલો પુરુષાર્થ કરી શકું તેમ છું અને મારે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ આવા શુદ્ધ નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે થઈને. અને એ દ્વારા એ પુરુષાર્થ વધારી શકશે, એને ખ્યાલ આવશે કે જી તો મારે ખૂબ પુરુષાર્થની જરૂર છે, મારું મૂળ સ્વરૂપ તો આવું છે ને એવા મૂળ સ્વરૂપથી તો વર્તમાન પર્યાયમાં હું ભગવાન આત્મા ઘણો દૂર છું, તો મારે ત્યાં સુધી પહોંચવું પડશે. એ શુદ્ધ સ્વરૂપ સુધી મારે જ્યારે પહોંચવું છે, કેમ કે એ શુદ્ધ સ્વરૂપ જે છે એને મારે પર્યાયમાં પ્રગટ કરવું છે. નિશ્ચયથી તો એવું શુદ્ધ સ્વરૂપ પડ્યું જ છે, અનાદિથી છે, પડ્યું જ છે, એ ક્યાંય ગયું નથી, પ્રભુ ત્યાં જ છે, તારી પાસે જ છે, તું એમાં જ છો. પણ તારે એ પર્યાયમાં પ્રગટ કરવું છે, એટલે તારે સિદ્ધ દશાને પ્રગટ કરવી છે, સિદ્ધ થવું છે, તો તું એ સિદ્ધત્વ રૂપ જે પર્યાય તારી પોતાની છે ત્યાંથી તું કેટલો દૂર છો એનો તને ખ્યાલ કેવી રીતે આવશે, તો એ વ્યવહાર દ્વારા ખ્યાલ આવશે. એમાં એ બારમી ગાથામાં જે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ સોનાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. સોનું અને એની સાથે રહેલી માટી, કે જે સોનું ખાણમાંથી નીકળ્યું છે એ સોનાને એમાં લેવામાં આવ્યું છે. સોનું જે ખાણમાંથી નીકળે છે એ સોના તરીકે નીકળતું નથી, એ સોનું છે એ એક સોનાની ઓર તરીકે નીકળે છે, એટલે એની સાથે માટી રહેલી છે. પણ એમાં સાથે સોનું છે તો એમાંથી સોનું શુદ્ધ પ્રાપ્ત કરવું છે, એવા શુદ્ધ સોનાને પ્રાપ્ત કરવું છે, તેને જાણવું પડશે કે આને ગરમ કરવું પડશે. અને ગરમ કરે છે ત્યારે પણ એમાંથી તાપ આપતા આપતા એમાંથી જેટલી શુદ્ધિ થતી જાય છે અને અશુદ્ધતા ઘટતી જાય છે એને દરેક વખતે જાણવી તો પડશે. જે લેવલે થયું છે એ લેવલે જાણવું પડશે. ક્યાં સુધી જાણવું પડશે? કે પૂરેપૂરું એ શુદ્ધ ન થઈ જાય ત્યાં સુધી એને જાણવું પડશે કે હજી આમાં આટલી અશુદ્ધિ છે, આટલું શુદ્ધ થયું છે, આ 80% થયું, આ 90% થયું, આ 95% થયું, 99% થયું છે, તો પણ એને જાણવું પડશે કે હજી આમાં અશુદ્ધિ રહેલી છે અને એ અશુદ્ધિને મારે દૂર કરી અને પૂરેપૂરું શુદ્ધ સોનું પ્રાપ્ત કરવું છે, પૂરેપૂરું શુદ્ધ સોનું મેળવવું છે. એ જ રીતે ભગવાન આત્માનું શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એવું એને પર્યાયમાં પ્રાપ્ત કરવું છે, તો પછી એને જાણવું તો પડશે કે મારી કેટલી અશુદ્ધિ છે, એ અશુદ્ધિને મારે દૂર કરવી છે, અને કરતા કરતા છેલ્લી અવસ્થા જ્યાં સુધી પૂર્ણ અવસ્થા ન થાય ત્યાં સુધી એ જે વ્યવહાર છે એ એને જાણવો તો પડશે. એટલે એવો જાણેલો એ રીતે એને પ્રયોજનવાન છે. પણ જો એને આદરે તો એ જે અધૂરી અવસ્થા છે એને એ સ્વીકારી લેતો, એ બરાબર અવસ્થા છે એમ કરીને એ ચાલે તો પછી અટકી જશે, એનું શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત નહીં કરી શકે. એટલે વ્યવહારને જે છે એ આખો કેવો છે વ્યવહાર એ જાણવા માટે ઠીક છે, આદરવા માટે નથી. એટલે એ જાણેલો પ્રયોજનવાન છે, અનુસરેલો આદરેલો પ્રયોજનવાન નથી. અનુસરવા અને આચરવા લાયક આદરવા લાયક તો નિશ્ચય નહીં છે. નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એવું યથાર્થ સમજી વિચારી અને એવું જ સ્વરૂપ પ્રગટ કરવું એનું નામ જ ધર્મ છે. અને એ વખતે જ્યારે નિશ્ચય નહીંથી એ જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે એને વ્યવહાર એવો બાહ્યમાં એવો જ વ્યવહાર હોય, જેમ કે મુનિ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે અને જ્યારે બહાર આવે છે તો એનો બહારમાં વ્યવહાર એવો જ હોય. કેવો વ્યવહાર હોય કે એમને શુભ ભાવ જ આવે, જેમ જેમ એમની દશા ઊંચી થતી જાય છે તેમ તેમ એમના બાહ્ય વ્યવહારમાં પણ એ રીતે ફરક પડતો જ જાય છે. એમને કોઈ પ્રત્યે પછી રાગ રહેતો નથી, કોઈ પ્રત્યે દ્વેષ રહેતો નથી અને શુભ ભાવમાં પણ ખૂબ સીમા આવી જાય છે. માત્ર શુભ ભાવ કેવા છે કે પોતાના સ્વરૂપમાં જવું છે એ સિવાય બીજા શુભ ભાવ પણ રહેતા નથી. એ શુભ ભાવને પણ એ છોડી એને મુનિ પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે શુભ ભાવ જે છે બહારમાં એ પ્રમાણે એની પણ ઉત્કૃષ્ટતા થતી જાય છે. એ બધો વ્યવહાર છે, પણ એવો વ્યવહાર આવ્યા વિના રહેશે નહીં. જ્યાં સુધી પૂર્ણતા એ પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી એ મુનિને પણ એ વ્યવહાર હોય છે. વ્યવહાર ન હોય એમ તો બનતું જ નથી, વ્યવહાર તો હોય જ છે. વ્યવહાર વ્યવહાર કરી અને વ્યવહારનો જ ઉપદેશ આપવામાં આવ્યો છે મોટે ભાગે, એટલે એ વાત નિશ્ચયની વાત જ રહી ગઈ છે. સમયસારમાં એક ગાથામાં એ પણ આવે છે કે મોટે ભાગે તો જીવને વ્યવહારનો જ ઉપદેશ આપવામાં આવ્યો છે અને એકબીજા જીવ બધા એને વ્યવહારની જ વાત કરે છે. નિશ્ચયથી જે સ્વરૂપ છે એને એને સમજ્યો જ નથી, એટલે વ્યવહારનો જ ઉપદેશ એ આપે છે, એકબીજાને પણ એમ જ આપે છે. આ બધી જે વાતો આવે છે એ દ્વારા કહેવું એ છે કે તું એ વ્યવહારને પકડી નહીં રાખ અને વ્યવહાર તરફ દ્રષ્ટિ કરવાની જરૂર નથી, તું નિશ્ચય તરફ દ્રષ્ટિ કરી અને શુદ્ધ ભાવમાં પરિણમન કરીશ તો બહારમાં તારો વ્યવહાર એવો જ હશે. તું શુભ ભાવની ચિંતા છોડી દે. શુભ ભાવ તો બંધનું કારણ છે, શુભ ભાવ છે પુણ્ય બંધનું કારણ છે અને એ દ્વારા તો તારા ભાવ વધશે. તું શુદ્ધનો પુરુષાર્થ ઉપાડ, તારે તો શુદ્ધ સ્વરૂપ જેવું છે તેવું પ્રગટ કરવાનું છે અને એને જ અનુસરવા જેવું છે. એટલે વ્યવહાર ન છે, તે માત્ર જાણવા જેવો છે. અને એવો જ વ્યવહાર હોય જેવું અંતરમાં જેવું સ્વરૂપ શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું કહ્યું છે એનો પુરુષાર્થ જ્યારે થતો હોય, શુદ્ધનો પુરુષાર્થ આદરીને બેઠા હોઈએ તો બાહ્યમાં એવો શુભ ભાવ આવ્યા વગર રહે જ નહીં. 100 મણ ઘઉં વાવ્યા હોય અને 100 મણ ઘઉં થાય ખેતરમાં, 100 મણ ઘઉં થાય તો પછી એની સાથે 1000 મણ ઘાસ થવાનું જ છે. તું ઘાસની ચિંતા છોડ, એટલે કે તું શુદ્ધનો પુરુષાર્થ કરીશ ત્યારે શુભ તો થવાનું જ છે. એટલે શુભની ચિંતા છોડ. શુભની ચિંતા કરીને તને મનમાં જો હજી એમ હોય કે શુભ થશે તો પુણ્યનો બંધ થશે તો સારી ગતિ મળશે, તો એનો અર્થ એ થયો કે તને હજી ગતિમાં રસ છે, તને હજી ભવ કરવા છે એમાં તને રસ છે, તારી રૂચિ હજી ભવ કરવામાં છે. તો તું ભવનો અભાવ કરી શકીશ નહીં, તો તું ભવનો અભાવ કરી શકીશ નહીં. એટલે અહીંયા વાત કરી છે કે બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું, એ વચનથી એમ કહેવામાં આવ્યું કે વ્યવહાર નહીં છે તે અનુસરવા યોગ્ય નથી અને નિશ્ચય નહીં છે તે જ અનુસરવા યોગ્ય છે, એમ અહીંયા વાત કરવામાં આવી છે. હવે એના પછી પ્રશ્ન 91 આવે છે, એ હવે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને કોઈ પ્રશ્ન હોય તો. બધાને ખાસ વિનંતી છે કે જૈન પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે પુસ્તક ખોલીને રાખવું અને પુસ્તકમાં સાથે સાથે જોતા રહેવું. જેઓ અત્યારે સવારના પહોરમાં સવારે બહાર નીકળી જાય છે અથવા તો ડ્રાઈવ કરતા કરતા સ્વાધ્યાય કરી રહ્યા છે તો એમને વિનંતી છે કે આગળથી અગાઉથી સ્વાધ્યાય આપણે એકાત્રે હોય છે, એક એક દિવસ છોડીને હોય છે, તો આગલા દિવસે બીજા દિવસનો જે સ્વાધ્યાય કરવાના છીએ એ સ્વાધ્યાય વિશે વાંચી લેવું. કદાચ ન વંચાયું હોય તો પછી પાછળથી પણ વાંચી લેવું, પણ વાંચ્યા વગર માત્ર સ્વાધ્યાય સાંભળવાથી કંઈ અર્થ સરશે નહીં. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા તત્વધારા.com પર મૂકવામાં આવી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવી અને જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાને સાથે રાખીને સ્વાધ્યાય કરવો. કદાચ તમે ડ્રાઈવ કરતા કરતા સ્વાધ્યાય સાંભળતા હો તો અગાઉથી વાંચી લો અને પછી સ્વાધ્યાય કરો, અને કોઈક વખત એવું રહી ગયું હોય તો પછી પુસ્તક સાથે રાખી અને એ વસ્તુ ફરીથી પાછી જોઈ જાઓ. એ સિવાય આ બધું યાદ રહેશે નહીં, સમજાશે પણ નહીં, ઘણી બધી ભૂલો થવાનો સંભવ છે. તો જય જિનેન્દ્ર.